તારીખ 10/2/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 475 અને 476 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 270
બરાબર જાણવા છતાં જીવ કેવા પ્રકારથી લટકી જાય છે પ્રશ્નમાં એ વાત રાખી છે કે આગમનુસાર તત્વનું સ્વરૂપ બરાબર જાણવામાં આવે છે. જાણપણું અને આગમમાં ફેર દેખાતો નથી.
બરાબર
જેવું શાસ્ત્ર કહે છે તેવું જાણવામાં આવે છે, અથવા શાસ્ત્રની સાથે પોતે સંમત છે એવું લાગે છે, છતાં એ જ્ઞાનનું ફળ કે અનુભવ સ્વાનુભવ આવવો જોઈએ તે નથી આવતું. તો કોઈને કોઈ પ્રકારે જીવ ક્યાંક બહારમાં અટકી ગયો છે એ વાત નિશ્ચિત છે. વિષય ક્યાં સુધી લીધો છે કે જેનું જાણવામાં ગડબડ છે, શાસ્ત્ર કહે છે તેથી મતિ દોષને લીધે બીજું કંઈક એને સમજાય છે, કહે છે તેના કરતા કોઈ એને બીજી વાત ભાષે છે તેનાથી એ વાત નહીં. એ તો એના જ્ઞાનમાં વિપરીત સંસ્કાર મેળવીને એનું જ્ઞાન હજી ઉઘાડમાં પણ કહેનારને સમર્પણ કરતું નથી, જે કહેવા માંગે છે એ વિષયને ગ્રહણ કરતું નથી. પણ ઉઘાડ બરાબર હોય, કહેવા માંગે તે બરાબર બુદ્ધિગમ્ય થતું હોય, આગળ પાછળથી એનું અનુસંધાન મેળ ખાતું હોય અને બરાબર કહેનારનો આશય અહીંયા આવો જ છે એમ અનેકવિધ વિવિક્ષાઓથી બરાબર સમજાતું હોય તો પછી જ્ઞાની ખરા કે નહીં એમ અહીંયા ના પાડે.
બરાબર
એટલે એમને સ્વતત્વનો અનુભવ સ્વતત્વની પ્રાપ્તિ થઈ ગઈ છે એમ ગમી ગમી કે ત્યાં સુધી બી ના પડે.
બરાબર
આમ હોવા છતાં તત્વ પ્રાપ્તિ એ કોઈ બીજી ચીજ છે, અહીં સુધી આવનાર પણ અટકી જાય છે એવા પ્રકાર હોય છે એની સામે લાલ બત્તી મૂકી છે. અહીંથી પણ અટકવાનું બને છે, અટકવાના હજાર ઠેકાણા છે, એટલે અનેક ઠેકાણા છે. કેટલાકની વાત કરી છે, મુખ્ય મુખ્યની અહીંયા છેલ્લી મૂકી છે ને. એમ ખાસ પ્રકારની પાત્રતા વિના જીવ અનેક પ્રકારથી અટકી જાય છે છેલ્લી મૂકી દીધું. એટલે સ્વાનુભવની પ્રાપ્તિ થાય એવી કોઈ ચોક્કસ પાત્રતા હોય છે, ખાસ પ્રકારની એવી પાત્રતા હોય છે અને એવી ખાસ પ્રકારની પ્રાપ્તિ ન હોય, પાત્રતા ન હોય, એના અભાવમાં અનેક પ્રકાર અટકવાના ઉભા થાય છે. કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ, કોઈને કાંઈ એમ બને છે. આ વિશે એક વાર સાંભળમાં આપણે લીધો હતો, વચનામૃત ઉપર લીધો હતો, ત્યાં થોડો આખો વિસ્તારથી જવાબ છે વચનામૃત. પણ એક આ મુદ્દો વિચારવા જેવો છે કે એમ ખાસ પ્રકારની પાત્રતા એટલે શું, એ વાત તો ગોળ ગોળ થઈ. ખાસ પ્રકારની પાત્રતા એટલે પણ શું સમજવું, એ પાત્રતામાં શું સમજવું, ત્યાં એક શબ્દ લીધો છે. પણ આગળ પાછળ ઠાકોરજીબેન શ્રી એ વિષયમાં ખુલાસો કર્યો છે. અહીંયા ભલે ન આવ્યો હોય પણ એ પોતે ખુલાસો કરી ગયા છે આગળ, કેમ કે આ બોલ લગભગ ગ્રંથના પાછળના ભાગમાં છે, 432 છે ને, અને છેલ્લે છેલ્લે આ વિષય આવે છે. જિજ્ઞાસુ જીવ તત્વને યથાર્થ ધારવા છતાં કેવા પ્રકારે અટકી જાય છે, એમ પ્રશ્ન. આમ પોતા ઉપર ઉતારવા જેવો વિષય, બહુ સારો વિષય છે. ત્યારે મને સમજાયતો છે, ગુરુ કહે છે, શાસ્ત્ર કહે છે, જ્ઞાની કહે છે, ખ્યાલમાં તો આવે છે, હવે કંઈક અટકવાનું કારણ મને સમજાઈ શકે. આ મંદરમાંથી જિજ્ઞાવસામાંથી પ્રશ્ન આવ્યો હોય એ પ્રકાર છે. તત્વને યથાર્થ ધારવા છતાં, યથાર્થનો અર્થ અહીંયા એટલો લેવો કે આગમને અનુકૂળ જાણે છે, એની ધારણા છે, એનું ગ્રહણ છે, એ આગમને અનુકૂળ છે. એના નીચે લીધું છે કે અંતરની ખાસ પ્રકારની પાત્રતા વાળો જીવ, આ શબ્દ વાત કરું, અંતરની ખાસ પ્રકારની પાત્રતા વાળો જીવ ત્યાં અજકાવીના પોતાના આત્માને પ્રાપ્ત કરી લે છે. આ સંદર્ભમાં એક વાર
બરોબર
આગળ પોતે જ કહી ગયા છે. ખાસ પ્રકારની પાત્રતા એને કહીએ કે જે મનુષ્યને એક પોતાના આત્મ પ્રાપ્તિના પ્રયોજન સિવાય બીજું કાંઈ પ્રયોજન નથી.
બરોબર,
એટલે કે આ જગતમાંથી એને બીજું કાંઈ જોઈતું નથી, બીજું કાંઈ મેળવવું નથી. એ વાત આગળ પોતે કરી
દીધી.
પોતાને એનો ખબર પડે શું જોઈએ છે, કોઈકને જોઈતું હોય તો ખબર ન પડે કે વાત કાંઈક કરે ને અંદર કાંઈક હોય, પોતાને ખબર પડે. હા, ન ખબર પડે ક્યારે, કે પોતાને અંદરમાં તપાસ ન હોય ત્યારે. પણ જો તપાસ કરે, અંતર અવલોકન કરે, તો એને શું શું ભાવ ખાય છે એની પોતાને ખબર ન પડે, ન પડે એવું બની શકે. એવી રીતે એવા શબ્દોની એક વાત બેન છે આગળ પણ લીધી છે કે મુનિરાજને આ જગતમાંથી કાંઈ જોઈતું નથી. મુનિરાજને મહિમા કર્યો છે સંતનો, કે એમનો અંતરભાવ નિર્ગ્રંથ દશા જોતા એમ લાગે છે કે આ જગતમાંથી એમને કાંઈ જોઈતું નથી. એ વાત એકદમ સ્પષ્ટ છે. એ માત્ર એક આત્માના જ સાધક છે અને એકમાત્ર આત્માને જ સાધવા સિવાય કોઈ કાર્ય કરતા નથી અને કાંઈ એમને જોઈતું નથી. એ વાત એમને સ્પષ્ટ છે. એ દશા ક્યાંથી થઈ, એવી ઉત્કૃષ્ટ દશા ક્યાંથી થઈ કે આ પાત્રતા માટે એનો જન્મ થયો. જેને આત્મ પ્રાપ્તિ કરવી છે એને પણ આ આત્માની અનુભવ પ્રાપ્તિ સિવાય, એટલે કે આત્મ શાંતિ સિવાય એને કાંઈ જોઈતું નથી, એ પ્રકારમાં એ આવે છે ત્યારે એને ખાસ પ્રકારની પાત્રતા છે. પહેલાની વાત છે, પાત્રતા તો પહેલાની અનુભવ તો પછી થાય છે. અનુભવ પહેલા ક્યાંય ન અટકે અને અનુભવમાં આવે એનું કારણ શું, એ વાત ચૂકી છે. એ અનુભવ થવાનું કારણ શું અને અટકવાનું કારણ કોઈ નહોતું રહ્યું. કેમ કે એને આ જગતમાંથી કાંઈ જોઈતો નહીં હતો એમ છે. એ ખાસ પ્રકારની પાત્રતાનો વિષય એમને આગળ કોઈ એક બોલમાં લીધો છે, નંબર યાદ નથી, કોઈ એક બોલમાં એ વિષય લીધો છે બરાબર ખ્યાલમાં. અહીંયા કેટલાક કારણો જે અટકવાના છે અને તે મુખની ભૂમિકામાં હોય છે, સદભાવરૂપ હોય છે, એનો નિર્દેશ કર્યો છે. ઉત્તર કહે છે કે તત્વને બરાબર જાણવા છતાં પર તરફના ભાવમાં ઊંડે ઊંડે રાજી પો રહી જાય છે. જાણપણ અને ક્ષયોક્ષણ એ શાસ્ત્રના કથનને બરાબર અવધારે છે, કહે છે કે આમ કહે છે શાસ્ત્રકાર, આમ કહે છે શાસ્ત્રકાર, આમ કહે છે શ્રી ગુરુ, આમ કહે છે શાસ્ત્રાજ્ઞા આવી છે એમ ખ્યાલમાં આવે છે, પણ એનું બળ ઉપજતું નથી. શું છે જ્ઞાન? તો તેને કહીએ કે જે પોતાના હિતની વાત જાણે અને હિતરૂપ પરિણમે, ઢળે હિતમાં ઢળે, અથવા પોતાના હિતની વાત જાણે ને એની અસર ન લીએ એને જ્ઞાન શું કહેવાય? કેમ એમ થતું નથી? છે તો ત્યાં જ્ઞાનનો પર્યાય, એને પોતાના જ પર તરફના જે ભાવો છે, અન્ય પદાર્થ તરફના જે ભાવો છે, એમાં એને ઠીક પણ ત્યાં એને રહેવું ગમે છે, એમ પરિણમવું ગમે છે. રાજીપો શબ્દ દીધો છે, મીઠાશ આવે છે. પર તરફના સમસ્ત પરિણામ આકુલતા મળે છે, એક બાળનું ખેંચાણ જેમ કોઈને ઝાટકો મારે, ઝટકો મારે છે, એવો ઝટકો મારે કે એના હાડકે હાડકા ખેંચાઈ જાય, એમ પર તરફના વલણવાળો ભાવ છે એ જીવને આકુલતા માં છે, એની શાંતિને ઝટકો મારીને આવે છે, એમાં એને રાજીપો છે. એટલે એને જે જાણીને જે અસર આવવી જોઈએ, તત્વને જાણપણ થઈને જે અસર આવવી જોઈએ, એ અસર એના પરિણામ પર આવતી નથી. આમ એક પર્યાયમાં વિરુદ્ધ સત્વ પડ્યું છે, પર્યાયમાં વિરુદ્ધ સત્વ પડ્યું છે, હયાતી ધરાવે છે. એટલે એનું જે જાણપણું છે એ બેકાર જાય છે, એ જાણપણું કાર્યકારી થતું નથી. કર્યું છે અનંત વાર જીવે કર્યું છે, અત્યારે તો એનો કોઈ લાખમો ભાગ નથી કોઈને ઉઘાડમાં, પણ એટલું બધું જાણ્યું હોય તો પણ એમાં પર તરફના ભાવમાં રાજીપો છે એનો બીજો અર્થ એ છે, ચોખ્ખે ચોખ્ખો કરીએ તો, કે એને પોતાના આત્મા કરતા હજી પણ અન્ય ભાવમાં અધિકાય ભાસે, અધિક પણ આવે છે. આમ મિત્ર પરિસ્થિતિ ઉલટી હોવી જોઈએ, કે પોતાના જ્ઞાન સ્વભાવને અધિક જાણે તો એ દ્રવેન્દ્રિય ભાવેન્દ્રિય અને ઇન્દ્રિયોના વિષયથી જુદો પડે. આવે છે સમય સાર 31-32-33 ગાથા. જિનેન્દ્ર ભગવાનની નિશ્ચય સ્તુતિ પણ એ વિષય ચાલ્યો છે કુંડાચાર્ય મહારાજના શ્રીમુખેથી, કે આ ભગવાનની સ્તુતિ તો આચાર્ય કરે છે ને એમાં સમોસરણનું વર્ણન ને અષ્ટ પ્રાત્રિહાર ને 34 અતિશય વાતો આવે છે, ભગવાનના દેહની પણ વાતો આવે છે, કે એવું સુંદર તેજ તેજના અંબાજીનું અર્યંત ભગવાનનું શરીર હોય છે, સમવસરણોમાં ગંડકુટી ઉપર બિરાજમાન હોય છે, અંતરિક્ષમાં અડીને નહીં. એ ભગવાનની ખરી સ્તુતિ શું એવું બધું બહુ વર્ણન કરે સ્તુતિ કે નહીં. જીતેન્દ્રિયો જ્ઞાન સ્વભાવે અધિક જાણે, ક્યાં એમ વાત કરી આચાર્ય મહારાજ, અધિક જાણે આત્મને, પોતાના જ્ઞાન સ્વભાવની અધિકતા આવે અને પોતાના ને પોતાના ઉત્કૃષ્ટ શુભ પરિણામની અધિકતા ન આવે. ઉત્કૃષ્ટ શુદ્ધ પરિણામ, શુભ પરિણામ એવી સ્વભાવની અધિકતા આવે ત્યારે દ્રવ્યેન્દ્રિય, ભાવેન્દ્રિય અને પંચે પાંચે ઇન્દ્રિયોના વિષયોથી જુદો પડીને પોતાના શુદ્ધાત્મ સ્વરૂપમાં સન્મુખ થાય છે, લીન થાય છે, એને જિનેન્દ્ર ભગવાનની ખરી સ્તુતિ કરી એમ કહેવામાં આવે છે. આ જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ છે. આ તો આત્માની સ્તુતિ થઈ, તો કે આત્માની સ્તુતિ એ જિનેન્દ્ર ભગવાનની સ્તુતિ છે. આવો જવાબ આપ્યો છે. પૂછો સવાલ જિનેન્દ્ર ભગવાનની સ્તુતિનો અને જવાબ દીધો નિશ્ચય આત્માની સ્તુતિનો. આમ જવાબ છે. એ પોતાના પર તરફના ભાવમાં ઊંડે ઊંડે સૂક્ષ્મપણે પોતાને ખ્યાલ બહાર છે એવી રીતે ચીજ પણ ભાષે છે. આ ભાવ મને સારો છે. આજે એવા ભાવથી પૂજા કરી હતી, આજે એવા ભાવથી સ્વાધ્યાય કર્યો હતો અને એવું આજે સ્વરૂપ ચિંતન સવારમાં ઉઠીને કર્યું હતું. ચાલ્યા હોય બધા વિકલ્પ મનના સંગે પર તરફના વિકલ્પ ચાલ્યા હોય એમાં એને રાજી પડી જાય, કહે છે કે ભગવાન આત્મા હાથમાં આવશે. રાજીપો ત્યારે જ માને છે કે આનાથી જીત થાય છે, એને અટકવાનો ભાવ છે. ત્યારે જ રાજીપો થાય છે ને, એને આનાથી મારું કલ્યાણ થશે, આમ કરતા કરતા મારું હિત થશે, આ સ્વાધ્યાય કરતા કરતા મને જ્ઞાન થશે, આ ભગવાનનું સ્મરણ કરતા અને આત્માનું સ્મરણ કરતા કરતા મને અનુભવ થશે, એવું જે એને પર તરફના વલણવાળા ભાવમાં રાજીપો છે એને પ્રત્યક્ષ દર્શનથી દૂર પણ છે. પ્રત્યક્ષ દર્શન જે આત્માનું પ્રત્યક્ષ વેદન છે, જેમાં પ્રત્યક્ષ વેદન છે એ સહજ પ્રત્યક્ષ સ્વરૂપ જે આત્મા છે એનાથી એ દૂર બીજા ભાવમાં, અન્ય ભાવમાં, વિજાતીય ભાવમાં, આત્માના તિરસ્કાર કરનારા ભાવમાં એ રાજી પો માને પણ આ તો બધું ઉલટું છે. ઉલટું છે, સુલટું નથી પણ ઉલટું છે. બીજા ભાવમાં રાચે છે માટે પ્રત્યક્ષ વિદન નો અભાવ. આમ તો એક સાથે બે વાત છે પણ લેવું આંખી. અનાદિનો પ્રત્યક્ષ વેદનનો અભાવ તો છે, પણ પ્રત્યક્ષ વેદનનો અભાવ છે તેથી બીજા ભાવમાં રાચે છે એમ લેવા જઈએ તો પછી એને તો એમ જ થયું કે અનાદિનો આમ છે, હવે શું કરીએ, અમારા ઉપાય પણ શું છે, અમે નિરુપાય છીએ, અમને પ્રત્યક્ષ વેદનનો અભાવ છે અનાદિથી, એટલે પરમાં રહી રહી જાય છે રાજી પર, શું કરીએ, અમે લાચાર છીએ, એમાં બીજું અમારું ચાલે પણ શું, જ્યાં પ્રત્યક્ષ વેદન જ નથી પછી શું અમારું ચાલે, એટલે થઈ જાય છે, એમાં અસહાય છીએ અમે, શું કરીએ અમે, એમ ક્યાંથી ઉપાડ નહીં આવે. પણ જીવ જો પોતાને પુરુષાર્થમાં આવવું હોય તો એને એમ બધું આ જીવ રાચે છે, પર તરફના ભાવમાં આ જીવ રાચે છે તેથી એને કારણે આ જીવને વેદન આવવાનું અટકી જાય છે, આવવાનો એનો અટકી કેમ જાય છે કે આવવાનો એનો સ્વભાવ છે તો પણ અટકી જાય છે, કેમ કે એનો વિડવાનો સ્વભાવ છે, સ્વસ્વરૂપને વિડવાનો એનો સ્વભાવ છે, પરને તો વિધિ શકતો જ નથી. આ જીવ પર પદાર્થને અને શરીરને તો વિધિ શકતો જ નથી, પણ એના જ્ઞાનમાં રાગ વેદન કેવું છે એ જણાય છે, રાગને પણ વિધિ શકતો નથી. જણાય છે પદાર્થને એવું જણાય છે, પણ વેદતો હોવાનું એ માની લે છે, અભ્યાસ કરે છે. જ્ઞાનમાં તો કોઈ એવો અવકાશ નથી, કોઈ પુલાણ નથી, કોઈ જગ્યા નથી કે જ્ઞાનમાં સિવાય જ્ઞાન વેદન બીજાનું વેદન આવી શકે, એ શક્યતા જ નથી. જેમ લાકડાના વેર ભૂસામાંથી લાડવા હોળીને ચૂરમાના લાડવા જેવો રંગ હોય, ચૂરમા જેવો રંગ હોય છે ને, એટલે એમાં કાંઈ ઘી નાખીને લાડવા વાળી દો તો કાંઈ ખવાય નહીં, પેટ ભરાય નહીં. કોઈ પણ અન્ય ભાવ અને અન્ય દ્રવ્યને વેદી શકાતો નથી, જાણી શકાય, વેદી શકાતો નથી. રાગ છે જેમ મરચું તીખું લાગે છે ત્યારે એમ લાગે છે કે મને તીખું લાગ્યું, પણ ખરેખર તીખાપણાનું જ્ઞાન શું છે, ગોળના ગળપણનું જ્ઞાન શું છે, એમ રાગ કેવો એવું જ્ઞાનમાં પ્રતિબિંબ પડતા જણાયું છે. પણ રાગમય જ્ઞાન થયું નથી, જેમ મરચામય કે ગોળમય જ્ઞાન થયું નથી, ગોળ રૂપે જ્ઞાન પરિણમ્યું નથી, એમ જ્ઞાન રાગ રૂપે પરિણમ્યું નથી. રાગને જાણવાને વેદવાના વેદતો હોવાનું માનવાના કાળે, વેદવાના કાળે એટલે વેદતો હોવાનું માનવાના કાળે, પણ જ્ઞાન તો જ્ઞાન રૂપે જ રહ્યું છે, જ્ઞાન ક્યારે રાગ રૂપે અજ્ઞાનીનું પણ થયું નથી. જ્ઞાનીને તો પ્રશ્ન નથી, પણ અજ્ઞાનીને પણ થયું નથી. પર્યાયમાં રાગનું વેદન છે એમ જે કહેવાય છે એના અભ્યાસે લઈને અભ્યાસથી કહેવાય છે, જેમ કે અજ્ઞાની રાગનો કર્તા છે એમ કહેવાય છે અને જ્ઞાની રાગના કરતા નથી એમ કહેવાય છે. તો અજ્ઞાની રાગનો કરતા છે એનું એમ કહેવાનું કારણ શું, કે કરતા હોવાનું એ માને છે માટે, અને કરતા થઈને કરતા ભાવે પરિણમે છે માટે એને કરતા છે એમ કહેવામાં આવે છે. હા, સદ્ભુત વ્યવહાર જ છે, પણ એને વ્યવહાર શું કહેવો, એ તો કથનની અંદર લાગે છે. ભાઈ એ કથન છે, જીવ રાગને કરે છે, પરિણમન એનું હોવાથી, જીવનું તે દોષિત પરિણમન હોવાથી, જીવ રાગને કરે છે તે અસદભૂત વ્યવહાર એનું કથન છે. પણ એવો નય કોને છે, જ્ઞાની છે, લાગુ પડતો એ તો એને તો કઈ એટલો બધો ખીચડો છે કે કોઈ વિવેક જ નથી એ પરિસ્થિતિ. હા, એકાંતે પર માં પર સ્વરૂપે જ પોતાને માને છે, હું ને હું પર ને વેદું છું એવું ક્યાં એને છે, એ તો પોતે પરના વેદનમાં એ સર્વસ્વ થઈ પડ્યું છે. જીતે કાળે જે જે પ્રકારનો રાગ આદિ વિભાવ ઉત્પન્ન થાય છે એ તે વિભાવમાં તે સર્વસ્વપણે એકમેક થઈને પરિણમી જાય છે. હું એનાથી જુદો છું એ કોઈ શંકા પણ નથી, એને વિકલ્પ ક્યાં રહ્યો, શંકા પણ નથી. નિશંકપણે દેહતે જેમ હું છું એવો સતત વગર વિકલ્પે ભાવ ઉભો છે, એમ સમસ્ત વિભાવમાં એ ભાવ ઉભો છે. નિશંકપણે એ રીતે પ્રણમન એનું ચાલુ છે. એ જ અનંત સંસારનું હું છે, એ જ પર્યાય બુદ્ધિ છે. પર્યાય બુદ્ધિ નો વિષય બહુ છે, એ જ પર્યાય બુદ્ધિ છે. પર્યાય બુદ્ધિ એટલે વર્તમાન કર્મજનિત, એટલે કર્મના નિમિત્તે વિદ્યમાન જે અવસ્થા છે. કર્મજનિત નો અર્થ કે કર્મનું જેને નિમિત્ત લાગુ પડે છે એવી વિકૃત, આત્માના મૂળ સ્વરૂપથી વિકૃત એવી જે અવસ્થા મૂળભૂત છે મનુષ્યપણાથી માંડીને સમસ્ત પ્રકારના વિભાવ પરિણામ જ્ઞાનનો બુદ્ધિનો ક્ષોક્ષમ વગેરે બુદ્ધિનો ઉઘાડ વગેરે બધું કર્મજનિત છે ને એવો ને એટલો ને એવડો હું છું એવું જે વર્તમાન અવસ્થામાં પોતા રૂપપણાનું અનુભવન એમાં જ્ઞાન માનસ અને શ્રદ્ધા બે આવી જાય છે પર્યાય બુદ્ધિમાં એ અનંત સંસારનું મૂળ છે એ અનંત જન્મ મરણનું કારણ છે અનંત દોષોની પરંપરાનું એ કારણ છે સમસ્ત દુઃખનો એ પ્રાદુર્ભાવ મૂળિયું આંખી ઊભું થયેલું છે એટલે પર્યાય બુદ્ધિ છે એને પર સમય કયો છે શાસ્ત્રમાં એને જૈન કયો નથી પર સમય કહી દીધો છે પર્યાય મુંડા હા પર સમય જેટલા જીવો પર્યાયમાં મુંડ છે પર્યાયમાં વ્યામો ઉપાયમાં છે વ્યામો એટલે એવો હું છું એમ જે એને થઈ ગયું છે એટલે માત્ર વર્તમાન પર્યાયનું જ પોતા રૂપને અવધારણ કર્યું છે એ બધા પર સમય છે એ બધા જીનમતમાં એને લેવામાં આવ્યા અજૈન છે એ બધા તો અહીંયા કહે છે કે એ પર્યાય બુદ્ધિને લઈને જ હજી રાજીપો છે ઊંડે ઊંડે એને પર તરફના ભાવમાં જે રાજીપો રહી જાય છે એનું કારણ પણ હજી પર્યાય બુદ્ધિનો સદભાવ છે નહીતર એનું મૂળ જે અસલ સ્વરૂપ શુદ્ધ ચૈતન્ય શુદ્ધ જ્ઞાન એ અનંત સામર્થ્ય સ્વરૂપ આત્મા છે પોતે એમાં એને રુચિ એની રુચિ એની અનન્ય રુચિ એનું પ્રધાન એ જ પોતે છે એનું વેદન જ્ઞાન સ્વસંવેદન જ્ઞાન એને કેમ ન હોય કે એને આ રાજીપો છે માટે નથી આમાં હજી એને રાજીપો અનાદિની જે એની વિપરીત અવસ્થાની સંતતિ ચાલી આવે છે એમાંનો જ આ એક વિભાગ છે કે જે તત્વનું સ્વરૂપ આગમથી બરાબર જાણવા છતાં પણ અન્ય તરફના ભાવનો રાજીપો એને ગયો નથી એટલે એનો અર્થ એ થયો કે એને બરાબર જાણ્યું છે એ ઉપલક ઉપલક રીતે બરાબર જાણ્યું છે ખરેખર બરાબર જાણ્યું નથી એનો અર્થ શું થાય છે કે જો ખરેખર બરાબર જાણ્યું હોય તો આત્મા એવા સ્વરૂપે છે કે જેની આગળ એને કોઈ પણ પોતાના પર તરફ વલણવાળા ભાવમાં રાજીપો આવે એવું બને નહીં ઉલટાનું એવું બને કે પર તરફના વલણવાળા ભાવનો એને નિષેધ આવે એવું બને કેમ કે એ પોતાથી વિપરીત છે મલિન છે ને દુઃખમય છે એવું એને એની ઓળખાણ થઈ જાય છે ઓળખાણ થાય છે પછી ભલે અનુભવમાં આખું જુદું પડી જાય ઓળખાણ થાય જ્યારે એને બરાબર જાણે એટલે યથાર્થ નિર્ણય થાય એને ત્યારે એને સ્વભાવ જાતિનો અને વિભાવ જાતિનો યથાર્થ નિર્ણય હોવાથી ત્યાંથી એને જુદા પડવાનો પ્રકાર ભેદ જ્ઞાનનો અભ્યાસ ચાલુ થાય જુદા પડવાનો પ્રકાર કહો કે ભેદ જ્ઞાનનો અભ્યાસ કહો એ ચાલુ થાય એટલે એમાં એને રાજીપો આવવાનો પ્રશ્ન રહેતો નથી એક પણ સૂક્ષ્મ વિકલ્પનો ઉત્થાન અંદરમાં બોજારૂપ છે દુઃખમય છે એને ભાષા વિના એ છે પણ એમ જ છે એમ ભાષનું છે ને માત્ર આત્મા જ જોઈએ છીએ માત્ર સ્વાનુભૂતિ સિવાય એનું પ્રયોજન નથી એ વિષય હોય તો એને એ વિષયને બાધક એવા ભાવો જણાયા વિના બારમાં શું થાય છે, તમારું કાંઈ પણ પ્રયોજન હોય એમાં સીધો કે આડકતરો કોઈનો બાધકપણે હાથ હોય તો કેમ ખબર પડે છે? વેપાર કરે છે ને, મોટું શહેર હોય, ભાવનગર જુવા 5-5 લાખની વસ્તી વાળું શહેર હોય, પણ પોતાનો કોમ્પિટિટર કોઈ ઉભો થાય તો તરત ખબર પડે ધંધામાં. બીજાને ના ખબર પડે પણ એને તરત ખબર પડે, કેમ કે કોઈ ને કોઈ તો એની પાસે આવી જ જાય છે, ભાઈ તમારા કરતા પેલો સત્ય આપે છે. ઘણા બધા ત્યાં વળશે, તમારે સમજીને જે કરવું હોય એ કરો. બીજાને ખબર પડે કે ન પડે પણ એની લાઈન વાળાને તરત ખબર પડે છે. એમ પ્રયોજનની અંદર બાધક પોતામાં જ ઉપજતો ભાવને ખબર ન પડે અને બચાવે એમ કરે કે શું કરીએ અમને ખબર નથી પડતી એટલે અમે કાઢી શકતા નથી, ખબર પડે તો કાઢ્યા વિના રહીએ નહીં, કઈ વાત ખોટી છે. તમે તારું પ્રયોજનની જે દ્રષ્ટિ હોવી જોઈએ એ તીક્ષણ દ્રષ્ટિ, બહારમાં તારા પ્રયોજનની એ તીક્ષણ દ્રષ્ટિ છે, તરત ખબર પડે છે. એમ અહીંયા તમે એ દ્રષ્ટિ આવી નથી આવી એનો અર્થ કે તારે હજી જોઈતું નહીતર જીવના સ્વભાવમાં એવી વસ્તુ પડી છે, એ કંઈ શીખવવી પડે એવી વસ્તુ નથી, પણ જીવના સ્વભાવમાં એવી વસ્તુ. એવા જીવો ગમે છે પણ હકીકત તો બની કે પહેલા નહોતું બેસતું, પૂછી પૂછીને ઘણી વાર પૂછતા તોય બેસતું નહોતું અને આ વખતે બેસી ગયું તો એક હકીકત તો ઊભી થઈ છે, નહોતું બેસતું ને બેસવું તો બેઠું, એમાં એવું એમાં ખોટું શું છે કે એમ બેઠું હોય તો પણ એમાં સંતોષ લેવા જેવો નથી. શું શબ્દ પડ્યો છે? જીવ સંતોષાય છે કે બેઠું તો ખરું, સમજાયું તો ખરું, એમ સંતોષ લેવા જેવો નથી. સમજાયું ત્યારે કે જ્યારે સમજનો આત્મહિતમાં ઉપયોગ થાય ત્યારે, ત્યાં સુધી સમજાયું નહીં સમજાયા બરાબર હજી રહી જાય એવું નહોતું સમજાણું ક્યારે અનંત કાળમાં? હે, અનંત વાર સમજાણું પરલક્ષી જ્ઞાનમાં અનંત વાર સમજાયું પણ એ બધું વ્યર્થ ગયું. સમજાયું એમ કરીને સંતોષ માનો, એ સંતોષનો સંતોષને સ્પષ્ટ કરીએ તો એક એવું લક્ષણ છે કે જેમાં દર્શન મોહની વૃદ્ધિ થાય છે. ઠીક, આ બાજુ સમજાયું ને આ બાજુ દર્શન મોહ વિધો મિથ્યા તીવ્ર થયું કે હા મિથ્યા તીવ્ર થયું. હે, એ શબ્દ લીધો છે પુણ્ય પાપમાં અધિકારમાં 154 ગાથામાં. દરિવલિંગી મુનિની વાત ત્યાં ચાલે છે, સમર્થ દ્રષ્ટાંત લઈએ એટલે પેટાના બધા પ્રકાર એમાં આવી જાય કે ત્યાં શું થાય છે. એને બહારમાં તો પંચાચારને પાળે છે, દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વિદ્યાચાર, ચારિત્રાચાર પાળે છે, પણ એ જે એના કષાયની મંદતાના અને ક્ષોક્ષમના પરલક્ષી જ્ઞાનના પરિણામ છે એ સંતુષ્ટ થાય છે ત્યાંથી કે હું જૈન મુનિ છું અને જૈનના મુનિને જે કાંઈ આચાર હોય તે બધા પંચાચાર નિરતિચારપણે મારાથી પાલન કરવામાં આવે છે, સંતુષ્ટ થાય છે. એ શબ્દ ત્યાં પડ્યો છે. જે સંતોષ થાય છે, જે તૃપ્તિ સ્વાનુભવની શાંતિથી ઉપજવી જોઈએ, એ સ્વાનુભવની શાંતિ આવ્યા સિવાય કોઈ પણ પરિણામમાં સંતુષ્ટપણું થયું એને તૃપ્તિ નથી થઈને સંતોષ થયો છે એ એના આત્મા સંબંધીના વ્યામોને બતાવનારો સ્વભાવ છે. એટલે એને તો અહીંયા ખલાસ થઈ ગઈ વાત, મને સમજાયું એટલે એની જિજ્ઞાસા ત્યાં મરી જાય છે. શું થાય છે? જ્ઞાનના ઉઘાડમાં સમજીને ઉત્પન્ન થતો જ્ઞાનનો દોષ બહુ મોટો ભયંકર છે. કે જે જિજ્ઞાસાથી અને જે અપૂર્વ જિજ્ઞાસાને કારણે આત્મ સ્વરૂપ સમજવું ઘટે છે, અને જે અપૂર્વ જિજ્ઞાસાના સદભાવમાં જ સમજાય છે, સિવાય સમજાતું નથી, એને એ જિજ્ઞાસા ઉપર ત્યાં તાળું માર્યું, જિજ્ઞાસા બંધ કરી, એટલે એનું જ્ઞાન પછી સંતોષ લઈને જુદી રીતે ચાલે. સમજાય તો છે આપણને, પણ રોજ વારંવાર એટલા માટે સ્વાધ્યાય કરીએ કે આપણને ફરી ફરીને દ્રઢ થાય. દ્રઢતા અર્થે અને વધારે પાકું કરવા માટે હવે આપણે આ વાત ચાલુ રાખીએ. કારણ કે સંતોષ તો થઈ ગયો, સમજાઈ ગયાનો સંતોષ તો એને થઈ ગયો, એટલે એને ત્યાં વિકાસ થવાને બદલે, પરિણતિમાં વિકાસ થવાને બદલે એ જીવ નીચે જાય, ઉતરતા પરિણામ થઈ જાય છે. દર્શનનું તો વધી ગયું, પહેલા જેવો સંતોષ આવ્યો એ ભેગો દર્શનનો તો તીવ્ર થઈ ગયો. ત્યાં હજી તો દર્શનનો મંદ કેમ થાય ને તીવ્ર કેમ થાય એની ઘણાને ખબર નથી. આપણે આટલો તત્વનો વિષય ગુરુદેવે સ્પષ્ટ કર્યો છતાં, અને એમાં દર્શનનો મંદ થાય તો યથાર્થ પ્રકારે કેવી રીતે મંદ થાય એ ખ્યાલમાં નથી, તો પછી એનો અભાવ થાય કેવી રીતે આવે એ તો આવી શકે નહીં. એ વિશે તો એ તો ઘર ભેગો થઈ ગયો મિથ્યાતના, મિથ્યાતનું અનાદિનું ઘર કરી ગયેલું ઘર છે એનો રોગ ઘર કરી જાય ને, જૂનો થાય ને એટલે રોગ ઘર કરી જાય. વૈદો એમ કે રોગ ને જૂનો ન થવા દેવો, રોગ ઘર કરી દેશે. એમાં મિથ્યાત્મનો રોગ જૂનો છે, ઘર કરી ગયો છે, એટલે ઘરમાં વિયોગ ગયો. અત્યારે તો ઘણો થઈ ગયો એમ ને, પતી ગયું કે તારું તારું કામ બધું પતી ગયું, બહુ ગડબડ થાય છે, બધી તમામ ગડબડ ઊભી થવાનું આ કારણ છે. જેમ એક બાજુ જ્ઞાન જ આત્માને પ્રધાનપણે સ્વરૂપની ઓળખાણથી માંડીને અનુભવની લાઈનમાં મોક્ષ માર્ગીમાં મોક્ષ માર્ગમાં પ્રધાન પરિણમન છે, મુખ્ય પરિણમન છે, એવું જ્ઞાન બુદ્ધિ ઊંધી પડે ત્યારે એ જ નુકસાનનું મોટું કારણ થાય. બરાબર, આ અવધિજ્ઞાની હોય છે કે નારકી, બધા અવધિજ્ઞાની હોય છે, બધા નારકીને અવધિજ્ઞાન હોય છે. તીવ્ર કષાયના પરિણામમાં તો નરકમાં ગયો છે, એનું જ્ઞાન તો બિડાઈ જવું જોઈએ કે ન બિડાઈ જવું જોઈએ, હે? પણ નરકમાં જાય તો અહીંયા ઉઘાડ વધે છે. આ તો એક વસ્તુનું વિજ્ઞાન કેવું કામ કરે છે અંદરમાં, કે એ જ્ઞાન એને ઘણા દુઃખનું કારણ ત્યાં થાય છે. જ્ઞાન દુઃખનું કારણ કેમ થાય? ઘણા દુઃખનું કારણ ત્યાં થાય છે. એ અવધિજ્ઞાન જ એને વધારે વધારે ને વધારે તીવ્ર કસાઈ કરાવે છે. યથાર્થ પ્રકારે કરવો જોઈએ, શાસ્ત્ર સ્વાધ્યાય અલી યથાર્થ પ્રકારે કરવો જોઈએ, અંતરલક્ષે થવું જોઈએ. એને દુઃખ ભોગવવાનું બાકી છે, એ નિમિત્તે દુઃખ ભોગવવાનું, તે પ્રકારે દુઃખ ભોગવવાનો એનો પ્રકાર ઉદયમાન થવાનો છે. બહુ ગહન વિષય છે એ, કર્ણાનુયોગનો વિષય ઘણો ગહન છે. એટલે શ્રીમદજીએ આટલી વાત રાખી દીધી છે આત્મસિદ્ધિમાં, કે તે ભોગ્ય વિશેષના સ્થાનક દ્રવ્ય સ્વભાવ ગહન વાત છે શિષ્ય કઈ સંક્ષેપે સાવ. ઘણી વિચિત્રતા જોવા મળે. આમ જુઓ તો જ્ઞાનનો ઉઘાડ છે એ મોક્ષ માર્ગમાં ઉઘાડની કિંમત નથી. સ્વસંવેદનરૂપ જ્ઞાનની શક્તિને જ્ઞાન શક્તિ કહી છે અધ્યાત્મના પ્રકરણમાં, તો ઉઘાડરૂપ જ્ઞાનને જ્ઞાનની શક્તિ જ નથી કીધી. લોકોને એ દેખાય નવ તત્વના નામ ન આવડતા હોય ને મુનિ દશામાં એકાગ્રતા કરે તો કેવળ જ્ઞાન ફાટે. અને ચોથે ગુણ સ્થાને બાર અંગ નો ઉઘાડ હોય, બારે બાર અંગ નો ચોથે ગુણ સ્થાને દ્રવલિંગી હોય, દ્રવલિંગમાં ચોથું પાંચું ભેદ સ્થાન, દ્રવલિંગના ત્રણ ભેદ મિથ્યા ચોથું ને પાંચમું, તો જે સમ્યક દ્રષ્ટિ દ્રવલિંગી મુનિ હોય, હરિપણું ન આવ્યું હોય પણ ચોથે નું ચોથું કે પાંચમો વર્તતો હોય, પણ બાય સંયમમાં દે અને કસાયની મનતા એટલી વર્તી હોય, તેને લીધો બાર અંગનું જ્ઞાન હોય તો પણ એ જ્ઞાન ઓછું છે. મુનિના નવ તત્વનું નામ ન આવડતું હોય એના કરતા એની જ્ઞાન શક્તિ ઓછી છે. અધ્યાત્મ સંદેશમાં એ વિશે જીતો પ્રવચન, એની જ્ઞાન શક્તિ ઓછી છે બાર અંગના જ્ઞાન વાળાને સમ્યક દ્રષ્ટિની. અને મુનિરાજને ભલે નવ તત્વનું નામ ન આવડતું હોય પણ અંદરમાં જે સ્વરૂપને ગ્રહવામાં એનું જે જ્ઞાન કામ કરે છે, સ્વરૂપને વેદવામાં જે એનું જ્ઞાન કામ કરે છે, એની પાસે સમ્યક દ્રષ્ટિનું બાર અંગનું જ્ઞાન કાંઈ નથી. એવી જ્ઞાન શક્તિ છે જે કેવળ જ્ઞાનને લઈ આવશે અલ્પ સમયમાં. ક્ષોક્ષમ ભાવે છે, એ ક્ષોક્ષમ જ છે, કર્મજનિત છે. ખરેખર તો એને એને અધ્યાત્મના પ્રકરણમાં જ્ઞાન નથી કહેતા. જેમ પૂદગળ પુરાય અને ગળાય માટે રજકણનું નામ પૂદગળ આપ્યું, એમ એક ક્ષોક્ષમ જ્ઞાન ઓછું વધતું થતું હોવાથી ઘડીકમાં સ્મૃતિરૂપ ને ઘડીકમાં વિસ્મૃતિરૂપ, મોટો ખમી એવો હોય ઉઘાડવાળો પણ કેમ કે ભૂલી ગયો, એવું પાંગળું જ્ઞાન છે. એ પૂરણ ગણન સ્વભાવ જોઈને એ જ્ઞાનને પૂદગળ કીધું છે. પર તરફને પરને વિષય કરવા વાળો, આત્માને છોડીને ચાલનારો જ્ઞાનનો અંશ, અંશ કેવું આખું તો સમ્યક દ્રષ્ટિને જાય નહીં પણ ઉપયોગ જેટલો આત્માને છોડીને બહાર જાય એ આત્માનો ઉપયોગ નહીં, એ જ્ઞાનનો ઉપયોગ નહીં, એને જડને પૂદગળ કહી દીધું છે. અધ્યાત્મમાં તો ત્યાં સુધી વાત ચાલે છે કે જ્ઞાન જ જડ છે, એ જ્ઞાન આત્માને અનુસરે નહીં ને અન્યને અનુસરે છે. શું અન્યમાં, આત્મા તો એવો મહાપદાર્થ છે, સર્વજ્ઞ સ્વભાવ, ચૈતન સત્તાધારી, આ સાક્ષાત સિદ્ધ પદ પ્રત્યક્ષ સ્વરૂપે છે, એને છોડીને બીજે ઉપયોગ જાય છે, શું છે ત્યાં છે કાંઈ? હે, એ ઉપયોગ બેકાર છે,
જાણે નથી શું કહે છે,
એ ઉપયોગને ધિક્કાર છે એમ કહેવામાં આવે. ગયો કેમ ત્યાં છે શું? આવો મહાપદાર્થ પોતે અંદરમાં બિરાજે સંગ બાર જાય છે શું? માટે ઉપયોગ નથી, એ જળ છે. બહુ ગુરુદેવે બહુ પ્રવચન મારી પાસે પરલક્ષી જ્ઞાનમાં સંતોષાય છે જીવ, અને એ સંતોષાય છે એનો મોટો વિપર્યાસ છે. સ્વલક્ષી જ્ઞાન વાળાને સ્વલક્ષનો વિષય અમાપ અને બેહદ જ્ઞાન સ્વભાવ હોવાથી એને વર્તમાન અલ્પજ્ઞપણામાં સંતોષ થવાનો પ્રશ્ન જ રહેતો નથી કે સ્વલક્ષી જ્ઞાન વાળાને સંતોષ થાય કે ન થાય, સંતોષાઈ જાય તો, એ પ્રશ્ન એને માટે રહેતો નથી. કેમ કે સ્વલક્ષી જ્ઞાન કહ્યું ને તો લક્ષમાં શું છે? પોતાનો શુદ્ધ આત્મા અનંત જ્ઞાન સ્વભાવી છે, જે જ્ઞાનને તળ્યું નથી એવું જ્ઞાનનો સ્વભાવ છે. એની પાસે એની અલ્પજ્ઞ પર્યાયનું માપ એને હોવાથી એને એ જ્ઞાનમાં સંતોષ થવાનું કેમ બને? એ બની શકે નહીં. જેને કરોડો અબજો કમાવા છે એને 5-25 હજાર નો નફો થાય તો નજરમાં શું આવે એને? એની એમાં એને નજર આવે નહીં કે મને હા આટલા તો મજા, એ વાત એને ન નજરમાં આવે, અને આવે તો પતી ગયું, એ વિકાસ કરી શકે નહીં. વિકલ્પ નહીં કરવાના, લક્ષમાં રહી જાય છે પરિપૂર્ણ સ્વભાવ. અને વિકલ્પ કરવાનો તો નિષેધ છે, કેમ કે અંદરમાં વિકલ્પ નથી, એ સ્વરૂપ વિકલ્પ રહિત છે. તેથી એના વિકલ્પને, વિકલ્પને અને આત્મ સ્વરૂપને સુસંગતતા નથી, મેળ નથી, એટલે વિકલ્પ તો છોડાયો છે બધે. એ સમયસારની 142, 143, 44 ગાથા, ત્રણેય ગાથાનો વિષય એના ઉપર ચાલ્યો છે. પક્ષાંતિક્રાંત, નિશ્ચયના વિકલ્પને ઉલ્લંઘન કરીને, અતિક્રાંત કરીને, ઓળંગી જઈને આ જીવ જ્યારે પોતાના નિર્વિકલ્પ આત્મ સ્વરૂપમાં સ્થિર થાય છે, ત્યારે એને સમ્યક દર્શન કહીએ છીએ, ત્યારે એને સમ્યક જ્ઞાન કહીએ છીએ, ત્યારે એને સમ્યક ચારિત્ર કહીએ છીએ. કેમ કે સ્થિર થયો ને, સ્થિરતા, સ્થિરતા ચારિત્રનું પરિણામ છે. અને ત્યારે એને પરમાત્મા કહીએ છીએ. એ શબ્દ વાપરો છે અમૃતચંદ્ર આચાર્ય મહારાજે પોતે 142માં એ શબ્દ વાપરો છે. કાલે જ 142માં પરમાત્મા શબ્દ વાપરો છે. ત્યાં સમ્યક દર્શન થયું. જેમ કેવળી ભગવાન વિશ્વના સાક્ષીપણાને લીધે શુદ્ધ જ્ઞાનના અવયવભૂત નિશ્ચય નહીં અને વ્યવહાર નહીંના સ્વરૂપને કેવળ જાણે છે, કેમ કે કેવળ જ્ઞાનમાં તો નહીં પ્રગટતો નથી, નહીં તો શુદ્ધ જ્ઞાનમાં પ્રગટે છે. છતાં કેવળ જ્ઞાનીને નય જ્ઞાનનો અભાવ છે એમ તો કહી શકશો નહીં. બધા નયોના સ્વરૂપને જાણે છે, એટલે વ્યવહાર નહીંના અને નિશ્ચય નહીંના સ્વરૂપને જાણે છે. તેવી રીતે એ દ્રષ્ટાંતમાં કેવળીને લીધા છે. દ્રષ્ટાંત જ કેવળીનું લીધું છે. સમ્યક દ્રષ્ટિને સમજાવવા માટે દ્રષ્ટાંત કોનું? કેવળ જ્ઞાનીનું દ્રષ્ટાંત લીધું છે આચાર્ય મહારાજે. તેવી રીતે જે શુદ્ધ જ્ઞાની આત્મા ક્ષયોક્ષમથી જેમનું ઉપજવું થાય છે, એવા જે શુદ્ધ જ્ઞાનાત્મક વિકલ્પો ઉત્પન્ન થતા હોવા છતાં પરનું ગ્રહણ કરવા પ્રત્યે ઉત્સાહ નિવૃત્ત થયો હોવાને લીધે પર બાજુનો ઉત્સાહ વસરી ગયો છે. શુદ્ધ જ્ઞાનના અવયવભૂત વ્યવહાર નિશ્ચયને પક્ષોના સ્વરૂપને જ કેવળ જાણે છે, પરિણમ તો નથી, પરંતુ અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા અહીંથી વાત લીધી છે. કેમ એને પક્ષાંતિક્રાંત પણ થયું, નિર્વિકલ્પ પણ થયું, કે અતિ તીક્ષ્ણ જ્ઞાન દ્રષ્ટિથી ગ્રહવામાં આવેલા નિર્મળ નિત્ય ઉદિત ચિન્મય સમયના આત્માથી પ્રતિબદ્ધ પણ આવડે, અર્થાત ચૈતન્યમય આત્માના અનુભવન મળે, તે વખતે, એટલે અનુભવ વખતે પોતે જ વિજ્ઞાન ઘન થતો હોય ને, થયો હોય ને, શુદ્ધ જ્ઞાનાત્મક સમસ્ત અંતરજલ્પ અને બહિર્જલ્પરૂપ વિકલ્પોની ભૂમિકાના અતિક્રાંત પણ આવડે, સમસ્ત નયપક્ષના ગ્રહણથી દૂર થયો હોવાથી કોઈ પણ નયપક્ષને ગ્રહતો નથી, તે આત્મા તે વખતે ખરેખર સમસ્ત વિકલ્પોથી અતિ પર થયેલો, અતિ પર, પરમાત્મા, જ્ઞાનાત્મા, પ્રત્યક જ્યોતિ, આત્મખ્યાતિ રૂપ અનુભૂતિ માત્ર સમયસાર છે. આટલા શબ્દો નાખ્યા છે. શું અનુભવનો મહિમા કર્યો છે કે જ્યાં અતિક્રાંત થઈ ગયો ત્યાં તે આત્મા અતિ પર થયો, વિકલ્પોથી અતિ પર થઈને વિકલ્પોની કક્ષાને એકદમ ઉલ્લંઘન મારી કરીને છલંગ મારી છે ત્યાં ત્યાં એને સ્વરૂપમાં જવા. પરમાત્મા પહેલો શબ્દ એને કહ્યો કે તે આત્મા પરમાત્મા છે, તે આત્મા જ્ઞાનાત્મા છે, તે આત્મા પ્રત્યક્ષ જ્યોતિ એટલે ભિન્ન જ્ઞાન જ્યોતિ સ્વરૂપ છે, તે આત્મા આત્માની ખ્યાતિ સ્વરૂપ છે, પ્રસિદ્ધ થઈ આત્મા ની વૈભવ પ્રસિદ્ધ થયો એટલે આત્મખ્યાતિ સ્વરૂપ છે, અને અનુભૂતિ માત્ર સમયસાર છે. આટલા શબ્દો વાપર્યા છે અમૃતચંદ્રાચાર્ય. ત્યાં એને લગ્નનો પોતાને ખબર નથી. ઉપયોગમાં તલ્લીનતા એવી છે કે લગ્નમાં શું રહ્યું છે એની એને ખબર નથી. કારણ કે ઉપયોગ નથી એના ઉપર. પછી લગ્નની સ્થિતિ દૂર કરી શકાય એવી નથી, એટલે વિકલ્પમાં આવી જાય છે નિર્વિકલ્પ છૂટીને. પણ જો કોઈ જીવ એવા એવા જીવો ઇતિહાસમાં થયા છે સમવસરણમાં, કે જ્યાં પ્રથમ સમ્યક દર્શનમાં ઉપશમમાં ધરાય અંદર, તેનું પ્રથમ ઉપશમ, પ્રથમ ઉપશમ છે કોઈ પણ જીવને અનાદિકાળમાં પ્રથમ ઉપશમ સમ્યક દર્શનનું. જેવો ઉપશમમાં ઢળે એ ઉપશમમાંથી ઉપશમમાંથી સાહિકમાં આવે, ક્ષોપશમમાં ન આવે, ધ્યાન જ ન છૂટે. દીક્ષા પહેલાં અંગીકાર કરી લીધી હોય ગ્રેડિંગમાં મીઠા દ્રષ્ટિપણામાં, અને એટલો કષાયનો મંદ પણ પરિણામ થઈ ગયો હોય કે દીક્ષા તો સહેજ છે જ, એને કરવામાં કાંઈ જાણે કાંઈ તકલીફ જ ન આવી હોય, જોર જ ન કરવું પડ્યું, પરાણે કોઈ પાડવાનો પ્રશ્ન નથી, પણ મીઠા દ્રષ્ટિ હોય એ પરિસ્થિતિ તો એને પહેલાં ભજી ગઈ હોય. પણ પછી જ્યાં ઉપશમમાં આવે, ઉપશમમાંથી ધ્યાનમાં ધ્યાનમાં ક્ષાયકમાં આવે, એ ધ્યાનમાં ધ્યાનમાં ક્ષાયકમાં ક્ષાયક શ્રેણી માંડે, સાતમું આવે, ચોથું આવે, ચોથામાં ચોથામાં ક્ષાયક આવે, સમ્યક દર્શન પછી સીધું સાતમું આવે, આઠમું નવમું દસમું બારમું અંતર્મુર્ત કેવળ જ્ઞાન દે, અંતર્મુર્ત લાગે એને કેવળ જ્ઞાન દે, એવા જીવો પણ હોય છે. પણ આટલો ક્રમ પડે ગુણ સ્થાન એ બની જાય છે. પણ બહુ કોઈ જવલ્ય જેવું બને, બાકી બધા મોટા ભાગના જીવ પછી વિકલ્પમાં આવે છે, વિકલ્પમાં પછી નિર્વિકલ્પ, વિકલ્પ નિર્વિકલ્પ, જેટલો પુરુષાર્થ જેવો પુરુષાર્થ એના પ્રમાણમાં વિકાસ થાય અને પૂર્ણતા સુધી બધા જ સાધકો અવશ્ય પહોંચે, પહોંચે ને પહોંચે જ, કોઈ અધૂરા રહી જાય અનંત કાળ એ વાત બધી નથી. પુરુષાર્થ છે ને એ સમજે સહજતાનો વિષય થઈ ગયો, સાધક દશામાં પુરુષાર્થ છે એ સહજતાનો વિષય થઈ ગયો. હવે પોતાના સ્વરૂપને તો અભેદ થઈને અનુભવ્યું, જ્યારે પોતે પ્રથમ ઉત્સવ સમ્યક દર્શનમાં નિર્વિકલ્પ થયો ત્યારે અભેદ ભાવે, અભેદ જ્ઞાને, અભેદ શ્રદ્ધાએ, અભેદ ચારે સ્થિર થઈને અનુભવ કર્યો. પછી વિકલ્પમાં આવીને ફરીને નિર્વિકલ્પ થવામાં દરેકની સહજ યોગ્યતા જુદી જુદી, અસંખ્ય ભેદ છે એના, એક ગુણ સ્થાનના અસંખ્ય ભેદ, અસંખ્ય ભેદ છે. કેમ એમ કે અકારણ પણ, કેમ કે બધાનો સ્વભાવ એક સરખો છે, યોગ્યતા અસંખ્ય પ્રકારની છે, એનું કારણ કે બિલકુલ કયું કોઈ કારણ નથી, અકારણ પણ આમ છે. પૂર્વ સંસ્કાર પણ એમાં કહેવા માત્ર છે, કેમ કે એવા જીવો બન્યા છે કે નિત્ય નિરોધમાંથી સીધા મનુષ્ય થયા હોય, બીજી ચાર ગતિની કોઈ પર્યાયને ન સ્પર્શા હોય, બે ઇન્દ્રિયની, ત્રણ ઇન્દ્રિયની, ચાર ઇન્દ્રિયની, દેવ ગતિની, નારક ગતિની, સમય પંચેન્દ્રિય મનુષ્ય થાય, સમ્યક દર્શનને પામે અને તે જ ભવમાં ચરમ શરીરી હોય, મુખે જાય એવા જીવો હોય છે. એને પૂર્વ સંસ્કાર બધા નિગોદના છે, પૂર્વકર્મ બધા નિગોદમાં બાંધાય છે. પણ આ જીવની શક્તિ પાસે કોઈનું કાંઈ ચાલે નહીં, અંદરની શક્તિ ફાટે, પાવર ફાટે એટલે બધું ખલાસ, કોઈ એને નડી શકે એ પ્રશ્ન નથી. રોકાય છે પોતાને કારણે, આગળ વધે છે પોતાને આમ. આજે ઉપયોગ છે, જેટલો ઉપયોગ સ્વરૂપના આશ્રય લીનતા વધારવા વધારનારો થાય એટલું આપોઆપ બધું જાય, અશુદ્ધિ ગળી જાય. યોગ્યતારૂપ શુદ્ધિ હોય કે ઉદયમાન શુદ્ધિ હોય બધી ખલાસ થઈ જાય, કોઈ ના રહી શકે. ઉદયમાન તો થાય જાય, જેમાં એન્ટ્રી તો અમથી જવા આવી છે બિચારી, એને ઈચ્છે ને પૂર્વ કર્મ જે બાંધ્યા છે એનો સંબંધ તો યોગ્યતા સાથે છે. ઉદયમાં આવશે તેથી સામે સામે ઉદય થશે. મલિન ભાવનો ઉદય તો અહીંયા કર્મના ઉદયની સામે સામે છે જોડાય, એટલે ત્યાં સુધી તો કર્મ સત્તામાં છે તો એની યોગ્યતા એના યોગ્યતામાં શક્તિરૂપ પડી છે, વ્યક્તિરૂપ નથી. શક્તિરૂપ પડી છે ને વ્યક્તિરૂપ નથી. વ્યક્તિ થવાના કાળ એવા પહેલા છેલ્લા થઈ જાય યોગ્યતા, અહીંયા શુદ્ધિ વધી જાય તો પૂર્ણ શુદ્ધિ થઈ જાય તો વ્યક્તિ થવા પહેલા જ એ યોગ્યતા છેલ્લા થઈ જાય. એમ છે એમ ઉદયમાં એવા પહેલા જ ખરી જાય કર્મ એમ, એવી રીતે. એ ઉદયાભાવી ક્ષય કહે છે ને, ઉદયનો અભાવ પહેલા ક્ષય થઈ જાય. બીજો વિષય ચાલી ગયો, અહીં તો વિચાર ત્યાંથી આવ્યો કે પરમાત્મા થઈ જાય છે. આચાર્ય મહારાજ નો પોતાનો પ્રવચન સારમાં 33-34 ગાથામાં હતો. કેમ પરમાત્મા એને કહ્યો કે પોતે પરમાત્મા સ્વરૂપે છે એવો અનુભવ એને ત્યાં વર્તે છે બરાબર, શ્રદ્ધા જ્ઞાન એને આચરણે કરીને. હું તો છું, હું છું એમાં નવું થવું તો અવસ્થામાં છે. હું તો છું એ થઈ ગયો, એક અપેક્ષા એક જેમ દોલત હાથમાં આવી શ્રીમંત થઈ ગયો. શ્રીમંતા એનો ઉપભોગ કરે ત્યારે શ્રીમંતી કઈ પર્યાપ્ત ન્યાય નથી. એનો એનો જે કબજો છે એ જ બતાવે છે કે શ્રીમંત છે. જયારે દોલત મળીને એના પ્રદેશનમાં આવી ત્યારથી શ્રીમંત થઈ જ ગયો. એક ન્યાય મકાન બનાવે ને જેથી બંગલામાં રહે ત્યારે શ્રીમંત થયા એવું કઈ નથી, ત્યારથી શ્રીમંત છે. એમ એનું પરમાત્મ તત્વ એને અનુભવ ગોચર થયું ને દ્રષ્ટિના કબજામાં આવ્યું, પરમાત્મા થયું. એ વિષય અનેક જગ્યાએ શાસ્ત્રો માંથી નીકળ્યા છે. પરલોક્ષી જ્ઞાનમાં સંતોષાય છે, ક્યાં તો જીવને પરતોષના વર્ણવાળા ભાવમાં રાજી પડે છે, ક્યાં એને ઉઘાડમાં સંતોષ આવે છે, તે આ પ્રકારે કે સમજાયું. અથવા આવડતના અભિમાનમાં અટકી જાય, કોઈને કોઈ પ્રકારે કોઈને કોઈ પ્રકારની કાર્યક્ષમતા હોય છે, એમાં એને એમ લાગે છે કે મારામાં કાર્યક્ષમપણું ઘણું છે, હું એબલ માણસ છું. એબિલિટી એટલે આપણી શું ભાઈ, તારા અંદરના સામર્થ્યને તે જોયું નથી એટલે આ બધા ચાળા તને થાય છે. ગાંડપણમાં ચાળા કરે ને એ ડાયો નથી માટે કરે, તો એના અનંત સામર્થ્યને જોવે તો એક થોડીક આવડત હોય એમાં એને હું પણ અહંપદ પણ અભિમાન પણ એને થાય નહીં. આવડતના અભિમાનમાં અટકી જાય છે. એ અટકવામાં 3 બોલ લીધા પહેલા પહેલા વાક્યમાં, આમ તો અટકી જાય છે અટકી જાય છે કરીને બીજી વાતો પણ લીધી છે, પહેલા વાક્યમાં 3 બોલ લીધા છે. એક રાગ, એ જ્ઞાનનું સંતોષ પણ, અને પોતાની કાર્યક્ષમતા જે છે. ભાઈ કોઈ કામ લાવો અમારી પાસે, ગમે તે કામ લાવવાનું, બધું કરી દઈએ, આય જાણીએ આય જાણીએ આય જાણીએ બધું જાણીએ. બાપુ તારા આત્મા કેવડો છે, તું કેવડો છો એની તને ખબર નથી, એટલે તું નીચ પદમાં ઉચ્ચ પદ માનીને હરખાઈ જાય. જેમ કોઈ રાજા દારૂ પીને ખાબોચિયામાં પડે અને એને ટાઢક વળે, હા સાયા મને સારું લાગ્યું, એટલા પણ તું રાજા આ અઠવાડના ખાબોચિયામાં જરાક ઠંડક લાગી એમાં રાજીપો થઈ ગયો. શું આવો મહાન તત્વ ને થોડીક આવડત ની અંદર તને એમ લાગ્યું મને ઘણું આવડે છે, ભૂલી ગયો તું, તને ભૂલી ગયો છે.